તારીખ 5/7/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 400 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 314
દૃષ્ટિનો વિષય છે અથવા એ શ્રદ્ધાનો વિષય છે જેની શાશ્વત સત્તા નું અવલંબન મળે છે એવી શ્રદ્ધા એનું બળ અનંતું છે એવી શ્રદ્ધા હવા યોગ્ય છે એવી દ્રષ્ટિ અને શ્રદ્ધા કરવા યોગ્ય છે અને એવી શ્રદ્ધા કરવી એ પણ શાશ્વત સ્વભાવનો શાશ્વત સ્વભાવનો ધર્મ છે સ્વભાવ ધર્મ છે અથવા ગુણ છે પ્રત્યેક ગુણનું પૂર્વ શુદ્ધ પરિણમન થાય એવું એનું સ્વરૂપ છે પરિણમન અપેક્ષા એનું એવું સ્વરૂપ છે થોડો લાંબો ટાઈમ પોતાની અનુકૂળતા ટકવાની હોય તો પણ એને નિરાશ થાય છે કે હું સુખી છું મને હવે ઠીક છે સારું છે બધું અનુકૂળ છે એમ ખ્યાલ કરે છે આ તો સર્વકાળ માટે શાશ્વત એટલે સર્વકાળ માટે કોઈ આગળ કાળનો છેડો નથી પોતાની નિરામય જ્ઞાનમય ચૈતન્યમય આનંદમય શાશ્વત સત્તા છે સદાય હું એવો છું મારામાં રહેલા મારા જે અનંત ગુણો છે એ સદાય એવાની વાત છે એવું જે મારું સ્વરૂપ છે અને આવી શ્રદ્ધા ન થાય એને વિપરીત શ્રદ્ધા કેમ કે શ્રદ્ધા તો પરિણામ વગર રહેતી નથી વિપરીત શ્રદ્ધા કહેવાય છે ઉલટી શ્રદ્ધા કહેવાય છે જે અનંત દુઃખ અને અનંત જન્મ મરણનું કારણ છે વિપરીત શ્રદ્ધા અનંત જન્મ મરણનું કારણ છે જોયા વગર તો કોઈ પણ વાતની પ્રતીક વિશ્વાસ ભરોસો ક્યારે આવે તો પોતે જોડે ત્યારે એની કલ્પના કરીને તો કઈ ભરોસો કલ્પના ના આધારે તો ઉત્પન્ન થશે તો પણ એ ભરોસો એટલો જ તકલા દેશે જેટલી કલ્પના તકલા દે છે એટલે એને જોયા વિના પ્રતીતિ આવતી નથી અવલોકન કરવાનું એટલા માટે કહેવામાં આવે છે કે એમાં એ જોવાય છે એમાં એ દેખાય છે એમાં એ પ્રતિભાસે છે જેવો સ્વભાવ ભાવ છે જેવો સામર્થ્ય છે એવો જ પ્રતિભાસ છે અને એવો પ્રતિભાસ એને ભરોસો આવે છે એટલે પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાથે સાધ્ય છે એમ કહું છું સાધ્ય સાધકમાં દીપચંદજી અનુભવ પ્રકાશમાં પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાથે સાધ્ય છે આમ ભરોસો આવે છે જો કૂવામાંથી ગેસ નીકળતો હોય તો કે ગેસ નો ભંડાર ઘણો છે વર્ષો સુધી નીકળે છે પાતાળ પાણી નીકળે છે તો પણ એનો ભરોસો આવે છે પોતાના જે જ્ઞાનાધિક ભાવ છે ખરેખર તો પર્યાય જ દ્રવ્યની પ્રતીતિ કરાવે છે પર્યાય શું છે, દ્રવ્યમાંથી થતું દ્રવણ છે, જો સદાય દ્રવ્યા જ કરે છે દ્રવ્ય, એમાં થાક લાગે છે. શ્વાસોશ્વાસ છે એ પ્રાણ છે, તો એનો થાક નથી. દસ પ્રાણમાં શ્વાસોશ્વાસ છે એનો પ્રાણ છે, તો શ્વાસોશ્વાસ ચાલે એનો કોઈ થાક લાગે છે? બહુ શ્વાસ લીધો, ઘણા વર્ષ સુધી શ્વાસ લીધો, હવે થાકી ગયો છે એવું લાગે છે?
નહીં,
કેમ કે એ શરીર ધર્મ છે, શરીરના પ્રાણ છે, ચાલુ રહેવું જ જોઈએ, ચાલુ હોવું જ જોઈએ. એનું થાક લાગે તો કોઈ જીવી શકે નહીં. બીજી વાત, પર્યાય પોતે દ્રવ્ય અપેક્ષિત છે, પર્યાય પોતે દ્રવ્ય બતાવે છે. જ્ઞાન તો વિશેષપણે દ્રવ્ય બતાવે છે, જ્ઞાનની પર્યાય તો, કેમ કે જ્ઞાનનો પ્રવાહ નિરંતર ચાલે છે, નિરંતર ચાલે છે. એટલે પર્યાય, પ્રત્યેક પર્યાય વ્યતિરેકપણે હોવા છતાં, એટલે એક પર્યાય બીજી પર્યાય પણ નહીં હોવા છતાં, બે પર્યાય કદી મળતી નહીં હોવા છતાં, એક સાથે નહીં થતી હોવા છતાં, એક પર્યાયના વ્યયના કાળમાં બીજી પર્યાયનો ઉત્પાદ છે. એક જ સમયમાં બે સમય નથી, બીજો સમય નથી, એ જ સમય છે. જે આગળની પર્યાયનો વ્યય, એ વ્યયનો સમય તે જૂની પર્યાયના ઉત્પાદ. નવી પર્યાય ને ગ્રહણ કરીને પદાર્થ પુરાણી પર્યાયનો ત્યાગ કરે છે. એવી રીતે પુરાણી પર્યાયનો ત્યાગ કરે છે, એક પછી એક પર્યાયનો ત્યાગ કરે છે, કે નવી પર્યાયના ગ્રહણ પૂર્વક આગળની પર્યાય છોડે છે. એટલે જાણે કે પહેલા ગ્રહણ કરી લે છે અને પછી છોડે છે, એવું તો ના હોય. પણ ખરેખર એક સમય ઉત્પાદનો એક જ સમય છે, એટલે પર્યાય વિના ક્યારે પણ દ્રવ્ય, એટલે ઉત્પાદ એટલું ઉત્તમ શક્તિ, ક્યારે ઉત્પાદ વિનાનું ધ્રુવ હતું નથી. પણ એક પર્યાય કે બીજી પર્યાય નથી, તદ્દન બે પર્યાય વચ્ચેનો વ્યતિરેક છે, અને બંને તદ્દન સ્વતંત્રતા છે. પણ એના ઉપરથી વસ્તુની જે શાશ્વત સત્તા છે, એનું સહેલાઈથી ઉગમતાથી એનું ગ્રહણ થઈ શકે છે. કે જો પર્યાયનો પ્રવાહ, જેમાં વ્યક્ત વેદન છે એવા પર્યાયનો પ્રવાહ, જેમાં હું કરવાનું કાર્ય થાય છે, સત્તામાં હું પણ કરે છે, હોવાપણામાં હું પણ કરે છે, અહીંયા હું છું, હું છું, હું છું, છું 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 છું, એવું જે થાય છે એ ભલે ક્ષણિક પર્યાયમાં થાય છે, તો પણ એનો જે પર્યાયનું સાતત્ય છે એ એના નિત્યત્વને પ્રસિદ્ધ કરે છે, પદાર્થના નિત્યત્વને એ પ્રસિદ્ધ કરે છે. અને ત્યાંથી ગ્રહનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. એકવાર જો શાશ્વત અસ્તિત્વ ગ્રહણ થઈ જાય તો બધો નિવેડો છે, એ ગ્રહણ ન થાય તો કોઈ વાતો પણ જે એને ગોથણ ખાવા એ માટે જે દ્રવ દ્રષ્ટિનો મહિમા વિશેષ કરીને એટલા માટે થતો કે જન્મ મરણનો અંત લાવવાનું મૂળ કારણ, પ્રથમ કારણ, આદિ મધ્યમાં સર્વસ્વ કારણ આ દ્રષ્ટિ છે. ફરીથી પહેલેથી હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું, મારામાં જે ગુણ છે અથવા અનંત ગુણો છે, જેટલા કોઈ ગુણો છે તેના તે છે અને તેવાને તેવા છે. તેના તે છે એમાં વધઘટ થયા વિનાના અવડઘટ એવાને એવા છે, વધઘટ એમાં થતી આવી મારી દીવી ગુણોની શાશ્વત સંપત્તિ થી સદા હું સંપન્ન છું, તેથી કોઈ ચિંતાને અવકાશ નથી, કોઈ વિકલ્પને અવકાશ નથી, કોઈ ભયને અવકાશ નથી, કોઈ પણ જાતનો આકુરતાને ત્યાં અવકાશ નથી. આવું હું સદાય છે. ભૂતકાળની યાદ કરે છે કે હું એકેન્દ્રના ભાવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી. એકેન્દ્રિયના ભાવમાં પર્યાય ઘણી આવૃત થઈ આવૃત થઈ ગઈ અને જ્ઞાનાદિ ભાવ છે એકદમ અક્ષરમાં અંતમાં ભાગે બહુ ઓછા અક્ષરક્ષમમાં રહી. એવું પર્યાયનું હીણાપણું થયું, હીણપત થઈ બધી પર્યાયમાં થઈ, તો પણ ખરેખર મારા મૂળ સ્વરૂપમાં અને મારી મૂળ સત્તામાં એ કાંઈ ઘટ્યું જ નથી, એમાંથી કાંઈ ઓછું થયું નથી. એમ અત્યારે મારું સ્વરૂપ જોતા મને બરાબર વર્તમાનમાં ભાસે છે કે અનંતકાળ નિબોધમાં રહેવા છતાં, અનંતકાળ એકેન્દ્રિયાદિ ભોગમાં રહેવા છતાં, અનંત વખત હીણ પર્યાય નિરપત પામવા છતાં મૂળ સ્વરૂપે એવો ને એવો છે. મારી શક્તિ અને મારું સામર્થ્ય ક્યાંય થતી નથી. એવું સ્વીકારી લીધું હતું કે હું આમ થઈ ગયો તેમ થઈ ગયો એ ભૂલ હતી, પણ મારા માટે કઈ ઘટ્યું નથી. પોતાના સ્વરૂપનો પોતાને આધાર મળે છે જોરથી શ્રદ્ધા એ કરીને, અને જયારે એવો આધાર મળે છે ત્યારે એવા શૂન્ય દ્રષ્ટિ જીવને જગતમાં કોઈની તમારે દેહ પરમેશ્વર બહુ બહુ તો મોક્ષ આપે છે, પણ જેને મોક્ષની તમા નથી એને હે પરમેશ્વર તું બીજું શું દેવાનું, તારી કઈ બીજું છે આથી વધારે એટલા માટે એમ કહ્યું કે અમે હવે લેવા દેવાની કડાકૂટ માંથી છૂટા થઈ ગયા. કોઈ અમને કઈ દે કે અમે કોઈને કઈ દઈએ વસ્તુ સ્થિતિ દેખાતી સ્વરૂપે કરીને હું પૂર્ણ છું. એવા જ સ્વરૂપે કરીને સર્વ આત્માઓ પૂર્ણ છે, બધા જીવો પૂર્ણ છે. કોને દેવું કોને દેવું કઈ પ્રશ્ન રહેતો નથી. આમ સ્વરૂપ દ્રષ્ટિ મુખ્યતા વસ્તે છે એ દ્રષ્ટિ. હું એકેન્દ્રિયના ભાવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી, મારામાંથી કાંઈ ઘટ્યું નથી. હું એક પ્રદેશ એક પર્યાય કોઈ અંશે અનંતમાં અંશે ક્યાંય પણ મને નુકસાન થયું, મારા સ્વરૂપમાં નુકસાન થયું છે એવું બીજો નથી. અને દેવના ભાવમાં ગયો બહુ સુખી થયા છે, દેવના ભાવમાં દૈવી સુખ પ્રાપ્ત થયું, ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. મારા ગુણમાં વૃદ્ધિ થતી નથી, મારા ગુણમાં હાનિ થતી. હું દેવો છું એવું સદાઈ રહું છું, ગમે ત્યાં હું કોઈ પણ દ્રશ્યતા ભાવમાં હું મને વૃદ્ધિ હાનિનો પ્રશ્ન લાગુ પડતો આવી દ્રઢ દ્રષ્ટિ તેમ ઉપાદે છે. આવી દ્રઢ દ્રષ્ટિ તેમ પ્રગટ કરવા યોગ્ય છે, ઉપાદે છે એટલે પ્રગટ કરવા યોગ્ય છે. આવી દ્રષ્ટિ ન હોય તો તે વિપરીત દ્રષ્ટિ સમજવી, દ્રઢ દ્રષ્ટિ સિવાયની બધી દ્રષ્ટિ એ વિપરીત દ્રષ્ટિ છે. ઈચ્છા દ્રષ્ટિ કહો, એને પર્યાય દ્રષ્ટિ કહો, એને મૂળ દ્રષ્ટિ કહો, પર્યાય મુંડાહા પર સમય, એને પર સમય કહો, એને અન્ય મત કહો, જે મત થી એને બહાર કહો, કેમ કે જેવી દ્રષ્ટિ એવો જ અભિપ્રાય હોય છે, અભિપ્રાય દ્રષ્ટિથી પ્રતિકૂળ કદી હોતો નથી. દ્રવ્યને પોતાના સ્વરૂપને આ જીવનું છે આવું એવું ન સ્વીકારવું એ મોટામાં મોટું મિથ્યાત્વનું પાપ. જગતમાં આથી મોટું કોઈ પાપ જગતમાં નથી, કેમ કે સર્વ પાપ પરિણામોની પરંપરાનું મૂળનું આ વિપરીત દ્રષ્ટિ છે. ઊંધી દ્રષ્ટિમાંથી બધા પાપ પરિણામનો જન્મ થાય છે, અથવા જીવ કતલખાના માંડે નિરોધમાં જાય એનું મૂળ કારણ આ દ્રષ્ટિ છે. ઊંધી ઊંધી દ્રષ્ટિ એ જ સર્વ અનિષ્ટનું કારણ છે, અનંત દુઃખનું કારણ છે. એટલે તો મિથ્યાત્વની ગંભીરતા બધા દુઃખનું, સર્વ દુઃખનું, અનંત દુઃખનું આ જ કારણ છે. એક સૌનું થાય તો આખો પરિણામનો માર્ગ છે એ જુદો થઈ જાય છે. આ દ્રષ્ટિ સવળી ન થાય તો માર્ગ કોઈ પણ ક્રિયા કરતા કોઈ પણ રીતે સરળ થતો નથી. દ્રષ્ટિનું જે પ્રકરણ છે એ જૈન દર્શન સિવાય બીજે કાંઈ નથી. ગુણને પ્રગટ કરવા, દોષને ટાળવા, એની સારી સારી કહેવાતી સારી દેખાતી સારી ઉફિયાણી વાતો અનેક ધર્મગ્રંથોમાં અન્ય મતોમાં છે. પણ ગુરુ શ્રદ્ધા ફરે તો બધું ફરે, શ્રદ્ધા ન ફરે તો કાંઈ ન ફરે, કાંઈ ગુણ ન થાય. બરોબર, એ વાત મૂળની વાત જૈન દર્શન સિવાય ક્યાંય ચોખ્ખું બી છે. બધા આ વિષયમાં ગડબડ છે. ઓકે, નથી સમજી શકતા એને થોડું સમજાવવું પડે છે. જે જીવોની દ્રષ્ટિ ઊંચી હોય છે એને દેવગુરુ શાસ્ત્ર માં પણ વિપરીતતા થાય છે, તો એ મિથ્યા દ્રષ્ટિ. પણ એને લઈને તો સંપ્રદાયની અંદર લોકો એને વિચારવા લાગ્યા, અમે તો દેવગુરુ શાસ્ત્ર ને માનીએ છીએ, વિતરાગી દેવગુરુ શાસ્ત્ર ને માનીએ છીએ, અમે તો જ્ઞાનીને સ્વીકારીએ છીએ એમ માને. દેવગુરુ શાસ્ત્ર અને જ્ઞાની સત્પુરુષ ચાર સ્થાન લઈએ નિમિત્તમાં, બરોબર, શુદ્ધ અન્યથી માનીએ છીએ એમ. માટે એની શ્રદ્ધા સાચી છે એમ તો કઈ નથી. શ્રદ્ધા ઉઠી હોય શકે એને અગ્રહિત મિથ્યા થઈ ગયું, બુદ્ધિપૂર્વક વિપરીતતા કરે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષમાં તો એને ગ્રહિત મિથ્યા થઈ ગયું. એ તો તીવ્ર મિથ્યાત્મ મંદ મિથ્યાત્મ કે છે, પણ છે પૂરેપૂરું મિથ્યાત્મ. મૂળ માટે એની દ્રષ્ટિ સ્વરૂપ દ્રષ્ટિ થવી જોઈએ, અને પર્યાય દ્રષ્ટિથી માંડીને રાગની દ્રષ્ટિથી માંડીને નિમિત્તાધીન દ્રષ્ટિથી માંડીને બધી વિપરીતતા એને છોડવી, દ્રષ્ટિમાં છોડી દેવી જોઈએ. એ એક જ એનો ઉપાય છે. એવી મિથ્યાત્મ વિપરીતતા રાખે અને તત્વજ્ઞાન નો વિષય ગ્રહણ કરીને કોઈ સમ્યકને પ્રાપ્ત કરે એવું તો બની શકતું નહીં. ઉપર ઉપરનું ખરોખર હોય છે, જે વિપર્યાસ સહિત હોય છે, એથી એનાથી કાંઈ લાભ થતો નથી, બલકે નુકસાન થવાના એમાં ઘણા પ્રકાર ઉભા થઈ જાય છે. એ પ્રશ્ન નથી કે દેવગુરુ શાસ્ત્ર માં વિપરીતતા રાખે અને દ્રષ્ટિ કોઈ સંમિત કરી જાય, એ તો પ્રશ્ન છે. એને તો દેવગુરુ સાચા જ હોય, પણ એ કોઈ સમીર દ્રષ્ટિનું મૂળ લક્ષણ નથી. દેવગુરુ શાસ્ત્ર સાચા માને એ કોઈ સમીર દ્રષ્ટિનું મૂળ લક્ષણ નથી, કેમ કે એમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામનો દોષ છે. જેટલા દેવગુરુ શાસ્ત્ર સાચા રાખે એને બધાને સમીર દર્શન હોવું જોઈએ. અને તિરીન જાતિ કે જેને દેવગુરુ શાસ્ત્ર ની પ્રવૃત્તિ જ નથી, નરકમાં દેવગુરુ શાસ્ત્ર ની પ્રવૃત્તિ નથી. બે ગતિ તો એવી છે કે જ્યાં બારમાં દેવગુરુ શાસ્ત્ર ને યોગ્ય કોઈ પ્રવૃત્તિ હોતી નથી, સૈનિક મહારાજા છે, શ્રી કૃષ્ણ છે, ત્યાં કઈ દેરાસર છે ને દેવ દર્શન કરવાનું જાય, ત્યાં કોઈ શાસ્ત્ર શાસ્ત્ર ની પ્રક્રિયા ને કોઈ ત્યાં પરિસ્થિતિ નથી કે શાસ્ત્ર લઈને વાંચવા બેસે કે સાંભળવા બેસે. એટલો પાપ નો ઉદય છે કે કોઈ ત્યાં એ પ્રકારનો પુણ્યોદય જ નથી, અવકાશ જ નથી એ પ્રકારના પુણ્ય નો. તો પણ ત્યાં એક શાહીક સંગીત દર્શન માં બિરાજે છે બરાબર, એમાં કઈ બીજું કહી શકાય એવું. અથવા તો ભાવિ તીર્થન કરે થવાના છે કોઈ પણ ભાવમાં પામવાના હોય, કોઈ પણ ભાવમાં એમ એમ તીર્થંકર દ્રેવ તરીકે પ્રસિદ્ધ છે, લક્ષ્મણ છે તીર્થંકર દ્રેવ તરીકે પ્રસિદ્ધ છે, રાવણ પણ તીર્થંકર મહાવિદ્યમાં તો ઘણા તીર્થંકરો થાય. અહીંયા તો એક આરામાં એક કાળમાં હમણાં અવસર પીણી અવસર ગણીમાં અવસર પીણીમાં 24 થાય, ગણીને અંગ્રેજી બેઠે 24 ઘણા એટલા થાય. ત્યાં તો ઘણા તીર્થંકરો થાય છે. મૂલ્યાંકન કરવાની દ્રષ્ટિ જે છે એ આખી બદલવી પડે છે, કેમ કે જેવો પુણ્ય પાપ થી પર થયા એને એની અપેક્ષા કેમ લાગુ પડે, એને એની અપેક્ષા લાગુ પડતી નથી. પુણ્યપાપના હિસાબ કિતાબ સંસારની અંદર છે, અસંસાર ભાવમાં અને અસંસાર માર્ગમાં માર્ગમાં એના હિસાબ કિતાબ કોઈ લાગુ પડતા નથી, એને કોઈ મૂલ્ય જ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો એનું મૂલ્ય નથી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ હોય તો એનું કોઈ મૂલ્ય નથી. સાતમી નાટકમાં સમય દર્શન પ્રગટ કરે છે, એની સાથે એને કઈ સંબંધ નથી. જીવ એટલી બધી શક્તિ વાળા પદાર્થ છે કે પડખું ફેરવે ગજબનું કામ કરે, પડખું ફેરવા જેટલી વાત છે. કેમ કે એની પાત્રતામાં આવતા બહાર નથી લાગતા, ગમે તેવા નીચકોટીના પરિણામ ફેર્યા હોય પણ એક સેકન્ડમાં પાત્રતામાં આવે, બસ મારે મારો હિત કરી શકું. એક એને પોતાને પોતાના કલ્યાણની દ્રષ્ટિ ત્યાં પ્રગટ થાય સુધી પાત્રતામાં આવે, પાત્રતામાં આવે તો એને સ્વરૂપ નિર્ણય થવો સુગમ છે. સ્વરૂપ નિર્ણય થાય તો સમ્યક દર્શન થવું સુગમ છે, સમ્યક દર્શન થાય તો મોક્ષ શક્તિની દશા સુગમ છે. મૂળમાં એને પાત્રતામાં આવવું ઘટે. નિજ કલ્યાણનો જે દ્રઢ નિશ્ચય છે, દ્રઢ નિશ્ચય છે, આ જ કર્તવ્ય છે, આ જ કરવા યોગ્ય છે, આ જ કરવું છે, આ કરી છૂટવું જ છે, પછી વાંધો નથી, પછી કઈ વાંધો નથી, પછી સુગમ અને સરળ છે આગળનો રસ્તો, અને એમ ન થાય ત્યાં સુધી બધું કઠણ છે. આ સીધે સીધી વાત છે. જે ભૂમિકામાં સંસારી જીવ ઉભો છે, કોઈ પણ જગ્યાએ ઉભો છે, કોઈ પણ સ્થિતિએ ઉભો છે, કોઈ પણ પરિણામે ઉભો છે, એને સીધામાં સીધી ચોખામાં ચોખ્ખી આ વાત છે કે આ પરિણામે આવે પાત્રતાના તો બધું આગળ સુગમ છે, અને આ પરિણામે ન આવે તો રોજ ભલે ગમે તેટલી ક્રિયા કરે, પૂજા ભક્તિ સ્વાધ્યાય અનેક પ્રકારના વ્રત સંયમ આદિની ક્રિયા, દયાદાન આદિની ક્રિયા, જ્યાં સુધી પાત્રતામાં પામવા માટેનો દ્રઢ નિશ્ચય નથી, ત્યાં સુધી પાત્રતા નથી ને પાત્રતા નથી, ત્યાં સુધી આગળનો રસ્તો પૂરી રીતે સૂજે એવું નથી. તો આગળ એમ કહે છે ને બેન કે ભાવના છે એ માર્ગ સુજાડે છે, ભાવના છે એમાંથી માર્ગ સુજે છે. બાકી જે ખાસ જિજ્ઞાસુ એટલે આત્માર્થી હોય, જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય, એટલે અંતઃકરણ થી એને ઈચ્છા જન્મી હોય, અંતરની ઈચ્છા જન્મી હોય, તે ક્યાંય અટકતો નથી. કોઈ ભૂલ રહી ગઈ હોય, સમજણ ઓછી હોય, સમજવાની ભૂલ ઓછી, સમજવાને કારણે ભૂલ રહી ગઈ હોય, તો તે પણ સ્વભાવની લગ્નના બળે નીકળી જાય. અંતરને ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ ક્યાંય પોતાના આત્માને પ્રાપ્ત કરી લે. આ સ્પષ્ટ વાત છે, ચોખ્ખે ચોખ્ખી વાત છે. અને પાત્રતા માટે કોઈ શરત નથી મુકતા. સમ્યક દર્શન માટે પુરુષાર્થ આવશ્યક છે, મુનિપણા માટે સદ અનુકૂળ પુરુષાર્થ જોઈએ, મોક્ષ માટે મુનિપણવાદી જોઈએ, પાત્રતા માટે ગમે તે સેકન્ડે જીવનું પરિણામ ફરે, જીવનું ધ્યેય બદલાય, એની પાત્રતા એ જ વખતે એ જ પરિણામે એના પાત્રતાના ક્યાંય પાત્રતા લેવા જ આવવી પડતી. પોતાને પડી નથી. ખરી વાત એ છે કે પોતાના હિતની પોતાને દરકાર જાગી નથી. આમ વાત છે. અને વર્તમાન જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને ઘણો રસ છે. એ રસ છોડીને એને પોતાના આત્મહિતમાં રસ નથી. નુકસાન નુકસાન તરીકે સમજાણું નથી, લાભ લાભ તરીકે. બહારમાં તો પાણી ઢોળાવા દઈએ નહીં, માટલું ફૂટી ગયું હોય પાણી ઢોળાવા દઈએ છે તો ભલે આવ્યું છે તો બીજું ભરી લેશો. હવે ડોલ ફૂટલી છે, પાણી આવ્યું જાય છે, ભલે આવ્યું છે તો એમ કહે છે ત્યાં ડોલ માંથી પાણી લીકેજ થાય છે ઉપરની ટાંકી માંથી, ભલે જાતું હોય તો રોજ આવે છે, બંધ કરો. પાણી ન ઢોળાવા દઈએ કે ઘી તો ઢોળાવા શેનો દઈએ, ખરેખર સમજણ નહીં છે ને એટલા માટે આ સ્વાધ્યાય સમજણનો એક વ્યવહાર છે, બાહ્ય વ્યવહાર છે. કોઈ પણ રીતે જીવને સમજણ આવે તો વાંધો નથી, સમજણથી એને મૂલ્ય થાય છે, કિંમત આવે છે, વીજ શું અહીજ શું એ વિશેની સમજણ એને સાથે રસ્તે લઈ જાય છે અથવા પાત્રતા પ્રગટ કરાવે છે. મુખ્ય કારણ આ છે, સ્વાધ્યાયનું વ્યવહારનું મુખ્ય કારણ. બીજું બધું ગૌણ રાખીને શા માટે આપણે ત્યાં સ્વાધ્યાયની મુખ્યતા થઈ? એ વ્યવહાર ગુરુદેવશ્રી પ્રચલિત કર્યો. જ્ઞાનીઓ પણ એમ કહે કે જ્ઞાનીનો સત્સમાગમ તમે સર્વકાળ ઉપલબ્ધ ન થાય સંભવિત છે, તો પણ જે શુભેચ્છાવાન છે, એટલે શુભેચ્છાવાન એટલે જેને પોતાના હિતની ઈચ્છા થઈ હોય, ભાવના થઈ હોય, દરકાર થઈ હોય, એવા કોઈ આત્માર્થીઓ હોય, સાધર્મીઓ હોય, એને સાથે મળીને પણ સત્સંગ કરે છે. સત્સંગનું વિશેષ કરીને હા એટલા માટે છે કે એમાં સમજણનો વિષય છે એ સ્પષ્ટ થાય છે. જ્યાં સુધી સમજણ બરાબર ન થાય ત્યાં સુધી પાત્રતાનું કોઈ કારણ નથી. પાત્રતા નથી પ્રગટતી એનું કારણ સમજણની ખામી છે, સમજણની ક્ષતિ છે. સમજી શકે એવો ક્ષરોક્ષમ હોવા છતાં જે સમજણની ખામી, આ પાત્રતાની ખામી, પાત્રતાને પ્રગટ નથી થવા દે. આ સિદ્ધ સિદ્ધિવાદ આ છે. પૂર્વકર્મનું કારણ નથી, કોઈ પૂરો એવા કર્મ હશે એટલે નહીં પાત્રતા પ્રગતિ હોય, નહીં ભાવ થતો હોય આત્મકલ્યાણ માટેની ઈચ્છા નહીં થતી હોય, એવું કાંઈ નથી. જે ખામી છે એ બધી સમજણની ખામી છે. સમ્યક દ્રષ્ટિ જે જ્ઞાની થાય છે, શ્રીમદજી તો એક અવતારી લેવા તો પણ એમ કહે છે સમજ્યા છે, સમજ્યા છે, સમાયા છે, કે આ પ્રમાદ થાય છે. મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે પ્રમાદ થાય છે, બહુ દુઃખ થાય છે, અમને ખેદ થાય છે. પુરુષાર્થ તો વર્તે છે પોતાની શક્તિ પ્રમાણે, તો પણ એમ ખેદ થાય છે. બહુ કેટલી બધી એમને તો એ જાતની સરળતા છે અને નમ્રતા છે. કોઈ મુખતમાં એક અવતારી પણ નથી, પણ બહુ અત્યંત સરળતા છે. બે વાત બહુ કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખનો દુઃખક્ષયનો ઉપાય છે. 816 નંબર છે. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈ જીવને સમજાય છે? સમજવા બેઠા હોય એમાંથી કોકને વાત પલ્લે પડે છે કે કેવળ અંતર્મુખ થવાનો આ માર્ગ છે, ક્યાંય બહિર્મુખ થવાનો આ માર્ગ નથી. મોક્ષ માર્ગમાં હોય એને જેટલું બહિર્મુખપણું એટલું બાધકપણું છે અને જેટલું અંતર્મુખપણું એટલું જ સાધકપણું છે. પછી તે સત્ક્રિયાના નામે બાહ્ય બહિર્મુખપણું હોય તો પણ તે બાધકપણું છે. મહત્પુનિના યોગથી વિશુદ્ધ મતિથી આ શબ્દ બહુ સારો વાપર્યો છે. મહત્પુનિના યોગ છે એટલે તો બહારનો એ જાતનો માર્ગ બદલાઈ ગયો એવો કોઈ એનો ભાગ્યશાળી જીવ એને ભાગ્યશાળી કહ્યો છે. પુણ્ય એટલે આ પુણ્ય નહીં, સંયોગોનું પુણ્ય નહીં. જેમ કે કોઈ મોક્ષ માર્ગે ચડે તો કે ભાગશાળી છે, ખરેખર ભાગશાળી છે એમ જે કહેવાય છે એના માટે. મહત્પુનિના યોગથી વિશુદ્ધ મતિથી, જેની મતિ વિશુદ્ધતા છે, બસ મારે મારો હિત કરવો છે, તીવ્ર વૈરાગથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. વિશુદ્ધ મતિમાં સમજાવવા યોગ્ય છે કે જીવે અંતર્મુખ રહેવા જેવું છે, આ જ માર્ગ છે. તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. ચાર ગતિની અંદર આ એક જ જગ્યા સારામાં સારો અવસર એટલે મોકો છે, તક છે. આવી તક બાકીની ત્રણ ગતિમાં બિલકુલ નથી, બહુ મોટો ફરક છે. અને તે મનુષ્ય દેહની સ્થિતિ પણ અનિયમિત કાળથી ગ્રહિત છે એ બહુ મોટો ભય છે. કોને ખબર ક્યારે આ સ્થિતિ પૂરી થઈ જાય, આનો કોઈ નિયમ નથી. મનુષ્ય પર્યાયના આયુષ્યનો કોઈ નિયમ નથી કે આત્મનું આયુષ તો રહે જ પછી જ માણસ મરે એવો કોઈ નિયમ નથી. ક્યાં પ્રમાદ થાય છે એવી અનિયમિતતા અચોક્કસતા હોય ત્યાં પણ આ જીવ પ્રમાદ કરે એ ખેદ અને આશ્ચર્ય છે, સફેદ આશ્ચર્ય છે. એમ તો આ તો પોતે પુરુષાર્થમાં છે, કોઈના માટે લખતા નથી. એ તો પોતેનું પોતે પોતા ઉપર વધારે ઉતારે છે. પછી એમના એક દીકરાને કાગળ લખે છે, એમાં એક વાક્ય નાખી દીધું છે. કેમ કે બાપાજી હતા ત્યારે તો તમારા ઘણા પત્રો આવતા હતા, અમને લાભ મળતો હતો. અને મુંબઈથી આ બાજુ આપ નીકળવાનો હતો, અગાઉથી ખબર કરતા હતા કે હું આવવાનો છું. આ છેલ્લી વખતે શું છે કે પોતે મુંબઈ છોડીને આણંદ આવ્યા છે, આણંદ આવ્યા છે અને પછી આગળ મોરબીને વવાણી આ બાજુ આવવાના છે. તો આણંદ આવ્યા પછી કાગળ લખ્યો છે, નહીં તો પહેલા સુભાગભાઈને લખે કે અમે નિવૃત્તિ ક્ષેત્રમાં આવીએ છીએ, તમારે આવવું હોય તો આ કાગળ આણંદ આવ્યા પછી લખ્યો છે. એટલે છોકરાએ લખ્યું કે શ્રી સુભાગના વિદ્યપણ વિદ્યમાનપણામાં કંઈક આગળથી જણાવવું થતું પહેલાથી લખવું થતું અને હાલ તેમ નથી બન્યું. અત્યારે આ વખતે એમ બન્યું નથી, પહેલા વહેલા સુભાગભાઈ ત્રીસમા વર્ષમાં સુભાગભાઈનો દેહાંત થયો. આ 31મું વર્ષ છે, આગલા જેઠમાં ગુજરી ગયા છે, જેઠ વદર્શન. ત્યાર પછીના 54મું 53માં ગુજરી ગયા, 54નો પોષ મહિનો ચાલે છે. એવી કંઈ પણ લોકદૃષ્ટિમાં જવું યોગ્ય નથી. લૌકિકમાં એવું બને છે કે માણસ બાપ મરી ગયો હોય તો દીકરાને પછી બહુ સંબંધ ન રાખે આમ તેમ, એવું અમારા વિશે કોઈ એવી લૌકિક કલ્પના નહીં કરતા. એવી લોકદૃષ્ટિમાં જવું યોગ્ય નથી એટલે કોઈ એવી લૌકિક કલ્પના નહીં કરતા કે અમારા વ્યવહારમાં બીજા લૌકિક જનોને જેમ ફેર પડે છે એમ અમારા વ્યવહારમાં કોઈ ફેર પડી ગયો છે તમારા કુટુંબ માટે. લોકદૃષ્ટિમાં તમે નહીં જતા અમારા માટે, એ વિકલ્પ છોડી દઈએ. પછી લખે છે કે અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે બંધાઈએ, વિષમ પરિણામ થાય તો અમે બંધાઈએ. અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. જેટલો દોષ અમારો થાય એટલો અમારો અમને બંધન છે. આ કેટલી સરળતા છે. સુભાષ સુભાગભાઈના દીકરાને આવી વાત લખે છે. સુભાગભાઈને તો ઘણું લખતા મૌન પણ ભજવા યોગ્ય માર્ગ છે. હવે અમને એમ લાગે છે કે અંદર ઉતરવા માટે મૌન ભજવું ક્યાંય બહુ કોઈના પ્રસંગમાં આવવું નહીં, અસંગ દશાને બહુ ઈચ્છે છે, એટલે પોતે પોતાની અસંગ દશા માટે લોક સંપર્કે મુમુક્ષુઓનો સંપર્ક ઘટાડે, પત્રોત્તર ન આપે, એવો બધો પ્રકાર ઉત્પન્ન થયો હોય છે. તો એમાં કોઈ લૌકિક દ્રષ્ટિથી વિચાર કરે તો એ વિચારવા જેવું નથી. અલૌકિક દશા વાળા પ્રત્યે કોઈ લૌકિક દ્રષ્ટિનો વિચાર કે લાગુ કરવો હોય કોઈ અભિપ્રાય એ યોગ્ય નથી. સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે, જ્ઞાન દશાનો બોલ છે. કેવી છે જ્ઞાનીની દશા? કે જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. આ પરિણામનું વલણ કહ્યું, વલણ બદલાઈ ગયું છે. વિભાવ સર્વથા થતો જ નથી એમ કહેવા માંગતા નથી. જેટલી પણ કચાશ છે, જેટલી પણ પુરુષાર્થની ક્ષતિ છે, એટલો વિભાવ ઉત્પન્ન થાય છે, તો પણ એમનું જે વલણ છે એ બદલાઈ ગયું છે. પરિણામનું જે સમગ્રપણે વલણ હોય એ વલણ બદલાઈ ગયું છે, એટલે કે વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. સમુદ્રમાં ઓટ આવે છે, ઓટ આવે છે, ઓટ તો ભરતી પૂરી થાય પછી ઓટ શરૂ થાય. ઓટ શરૂ થાય ત્યારે મોજા તો દેખાય, ક્યાંય ઓટ શરૂ થાય એટલે સમુદ્ર નિસ્તરંગ થઈ જાય છે અને પાણી એમને એમ ચાલ્યું જાય છે, એવો દેખાવ તો થતો નથી. ત્યારે પણ મોજા કિનારા બાજુ આવતા હોય એવો જ દેખાવ હોય છે, પણ એ પાણીના પ્રવાહનું વલણ બદલાઈ ગયું છે. ભલે મોજા કિનારા તરફ આવતા હોય તો પણ એની જે ક્ષેત્ર મર્યાદા છે એમાં પાછળ ને પાછળ પાણી જતું જાય છે, આગળ આવતું દેખાતું. કોઈ એક મોજું કદાચ છલકાઈને આવતું દેખાય તો પણ કિનારે આવે ત્યાં જાણે અવસાન થઈ ગયું છે અને એની મર્યાદા ઘટતી જાય છે. કેમ કે એનું વલણ બદલાઈ ગયું છે, ઓઠ ચાલે છે ત્યારે એમ કહેવાય. એમ વિભાવનો ઓઠ શરૂ થયો છે, મોક્ષ માર્ગની અંદર આખું વલણ બદલાઈ ગયું છે, એટલે વિભાવથી પાછા વળતા જાય છે, પાછા વળી રહ્યા છે અને સ્વરૂપ તરફ એ ઢળી રહ્યા છે. વિભાવથી પાછા જઈ રહ્યા છે અને સ્વરૂપ પ્રત્યે જે ઢળી રહ્યા છે, જઈ રહ્યા છે. આવી એક સ્વરૂપના લક્ષ્ય, સ્વરૂપના આશ્રયે, સ્વરૂપના અવલંબને એક દશાની પરિસ્થિતિ ઊભી થાય છે. એનું મુખ્ય કારણ એમનું સ્વરૂપ પ્રત્યે રસ છે. સ્વરૂપ પ્રત્યે કેમ ઢળે છે? કે જે આત્મરસ પ્રગટ થયો છે અને જે આત્મરસ વૃદ્ધિગત થતો જાય છે એનાથી વિરુદ્ધ રસ છે ત્યાંથી એ પાછા ફરતા જાય છે. એનું સહજ પરિણમન થઈ રહ્યું છે. જ્ઞાની નિસ્વરૂપમાં પરિપૂર્ણપણે થરી જવા તલસે છે અને જ્ઞાની છે એમને તો એક સેકન્ડમાં વર્તમાન સમયમાં પૂર્ણ થવાતું હોય તો એમને બીજો સમય જોતો. નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે એટલે મોક્ષ દશા, મોક્ષ દશામાં પૂર્ણ પરિણમન છે. સાધક દશામાં અધૂરું અપૂર્ણ છે, મોક્ષ દશામાં પૂર્ણ પરિણમન છે. એમાં એ ઠરી જવા તલસે છે, એમાં એ ઠરી ક્યારે ઠરી જાવ એ માટે ખૂબ આતુર છે, એમાં એમને પ્રમાદ કરવો છે એ વાત ક્યાંય નથી. એટલે તો ખેદ થાય છે, ચારિત્ર મૂળને વશ પ્રમાદ થાય છે, એનો ખેદ થાય છે કે અરે જી પ્રમાદ ક્યાં કરે છે. આત્મ જાગૃતિ વર્તે છે તો પણ પુરુષાર્થ ઓછો છે એ પાલવતો નથી. જેને જાગૃતિ નથી એને તો અનંતો પ્રમાદ છે, સ્વરૂપ જાગૃતિ નથી એને તો અનંતો પ્રમાદ છે. જાગૃતિમાં સાધક દશામાં જેવો સદાય જાગ્રત છે એને પુરુષાર્થ ઓછો પુરુષાર્થ આવી દશા હોવાને લીધે એ અસંખ્ય સમયમાં મોક્ષ પામે છે. એનું આ કારણ છે, આવી જ દશા છે. ભલે દોષ અલ્પ છે તો પણ એને પોતે અલ્પ ગણીને એ તો મિથ્યાત્મની અપેક્ષાએ અજ્ઞાનની અપેક્ષાએ અલ્પ દોષ છે. પણ દોષને એ કાંઈ અલ્પ દોષ ગણીને એને કોઈ બચાવ કરે, એનું કોઈ અનુમોદન કરે કે આ તો મારી ભૂમિકાનો દોષ છે, કે મને ભૂમિકાનો વાંધો તો નહીં આવે એવું વિચારતા નથી. એ બધું જ્ઞાન છે, કઈ ભૂમિકામાં કેટલી દોષની મર્યાદા હોય એ બધું ખ્યાલ છે. પણ હે તો હે જ છે અને ઉપાદેય કે ઉપાદેય જ છે, એમાં હે ઉપાદેયની વિવિક્ષા બદલાતી નથી. પણ એવું થાય જ નહીં, એ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન જ નથી જેનું ધ્યેય પૂર્ણતાનું છે એને કોઈને હકનો હક ડૂબતો હોય તો કોઈ જતું કરે? આ સીધી વાત છે. આ વાર્તામાં હક મળે છે ને, બાપનું મકાન હોય, બાપની જમીન હોય, બે દીકરા હોય કે ચાર દીકરા હોય, સરખા ભાગે વેચવાનું નીકળ્યું હોય બધાને હું સરખા, મારે બધા સરખા જે છે એને સરખે ભાગે વેચી લેવાનું છે. તો હક કોઈ જતો કરતા નથી, એમ પરિપૂર્ણ શુદ્ધ પરિણમન એ જીવનો હક છે, જીવનો અધિકાર છે. એમાંથી વંચિત રહેવું એને કેમ પોસાય? એટલે તમને અડધું આપશો, રાતો અનંતમાં ભાગે છે. જે સાધક દશાનું પરિણમન છે સુખ શાંતિ આનંદ એ તો અનંતમાં ભાગે છે. તો કે ભંડાર ભરેલો છે પણ તમને થોડુંક અંદર છે, નમૂનો જ આપશું, પાંદી આપશું. લેવાનો અધિકાર તમારો પૂરેપૂરો, પણ આપશું તમને ખાલી વાનગી. જો પૂરેપૂરું છે તો મને શા માટે ઓછું? આ સવાલ છે. એવી રીતે કોઈ ચલાવવા માંગતો નથી. જો કોઈ એમાં સંતોષ પકડે તો દશા ઉલટી થઈ જાય, તો એને એવી દશા પણ ન રહે, સાધક દશા જ એની ન રહે. કેમ કે એ પોતાના અધિકારને સમજ્યો નથી. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે, લીન રહેવા તલસે છે, એમને બહાર નીકળવું નથી. કેવળ અંતર્મુખ થવાનો માર્ગ છે, કેવળ અંતર્મુખ થવાનો માર્ગ છે. હવે આ બહુ પ્રસિદ્ધ વચન છે, આ વિભાવ ભાવ અમારો દેશ નથી. ભાવ તો ભાવ છે પણ એને ક્ષેત્રની ઉપમા આપે છે. જેમાં રહેવું, જે દેશમાં રહેવું થાય છે, જે ભાવમાં રહેવું થાય છે એને એ દેશમાં રહેવું થાય છે એમ કહે છે. પછી આ વિભાવ ભાવ છે એ અમારો દેશ નથી. અમે આ પરદેશમાં ક્યાં વિચર્યા? જેમ કોઈ પરદેશમાં ભૂલો પડે, એરોપ્લેન તૂટે છે, એક્સિડન્ટ થાય છે, પરદેશમાં જઈ ચડે છે, કોઈ સુબુ ન હોય, કોઈ લાગણી વાળું ન હોય, એને એમ થાય અહીંયા ક્યાં આવી ચડ્યા, અહીંયા કોઈ આપણું સુદૂર સંબંધી લાગણી વાળો એમાં વિભાવ ભાવ મારો દેશ નથી. આ બધા પરદેશી વસ્તી દેખાય છે, વિભાવ નહી વસ્તી બધી પરદેશી દેખાય છે. પારકા ભાવ દેખાય છે, પારકા ભાવો એ કોઈ અમારા સગા નથી. જેમ પરદેશ પ્રત્યે લાગણીઓ હોય છે એવી વિભાવ ભાવ પ્રત્યે લાગણી છે. બહુ સુંદર ચિત્રણ છે જ્ઞાન દશાનું, બહુ સુંદર ચિત્રણ છે. આજ શૈલી હોય ને બીજી શૈલી ન હોય એ પ્રશ્ન સ્થાને છે. ખરેખર તો જે તે શૈલી એ વિષયને વ્યક્ત કરવાની વિશિક્ષણતાને અથવા એ પ્રકારની વિશેષતાને એ પ્રસિદ્ધ કરે છે કે જે ભક્તિનું ને બહુમાનનું નિમિત્ત થાય છે. ખરેખર તો દરેક શૈલી, કોઈ પણ જ્ઞાનીની કોઈ પણ પ્રકારની શૈલીઓ એની વિશિષ્ટતાને પ્રસિદ્ધ કરે છે. ઘણું પહેર્યું છે આ વિભાવ ભાવ અમારો દેશ નથી એમ કે છે. આ દેશ જ કોઈ જુદો, અમારો આત્મદેશ જુદો અને આ વિભાવ ભાવનો દેશ જુદો. અનંત સ્વભાવ ભાવ ભરેલો છે તે દેશ જુદો અને આ વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે એ દેશ જુદો. જેમ કોઈ અનાર્ય દેશમાં જઈ ચડે કેવું વિચિત્ર લાગે કે આપણે ત્યાં લોકો સમજદાર સુઘડ, ત્યાં અનાર્ય લોકો ખાણીપીણી આ જાય છે ને આફ્રિકામાં, જીવડા ખાતા હોય, જીવતા જીવડા ખાવા ખાતા હોય, મોટા મોટા મકોડા ડાળિયા ખાય, શીંગ ખાય એવી રીતે ખાતા હોય, પણ જોઈ ન શકો તમે. એવા જંગલી જેવા માણસ જંગલ મારીએ પણ એની બધી વૃત્તિ અને એની રહેણી કરણી જંગલી જેવી લાગે. અહીંયા ક્યાં આવી છે, અહીંયા કેમ રહેશો એમ થાય. આ એવો વિભાવ ભાવ છે બધાની.
જય જય.